તારીખ 16-8-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 4 સળંગ પ્રવચન નંબર 9
પાનું ચોથું ઓ ગુરુ લઘુ ગુણ વિના વીરી હલકું ભારે થતા જડતાને ધારણ કર ત્યાંથી વીરી ગુણ સુધી કાલે થઈ ગયું છે. આત્મા અમાપ વીર્ય છે અથવા અમાપ શક્તિ છે, સામર્થ્ય છે. એ પુરુષાર્થ અનંત હોવા છતાં, સ્વભાવે અનંત હોવા છતાં એનું વધુપણું ને ઓછાપણું એ અમુક મર્યાદામાં રહે છે, જેને અગુરુ લઘુ કહેવામાં આવે છે. લઘુ એટલે ઘટીને તદ્દન નાશ થાય એવું ન બને, અને વધીને પોતાના દ્રવક્ષેત્ર કાળ ભાવને છોડીને ક્યાંય બીજાનું કાર્ય કરવા જાય એવું ન બની શકે. એટલે આત્માના પુરુષાર્થમાં એવી શક્તિ નથી કે એ બીજા પદાર્થનું પણ કામ કરે. જો એ બીજા પદાર્થનું કામ કરે તો એ જડત્વને પણ ધારણ કરે. શું થાય એ જડતાને ધારણ કરત એમ કીધું. પોતાની શક્તિ એટલી બધી અનંત હોત, એટલી અમર્યાદિત હોત કે પોતાનું તો કાર્ય કરે પણ બીજાનું પણ કાર્ય કરે. એવું જો હોત આત્મામાં કાર્ય કરવાનું કારણરૂપ શક્તિ પુરુષાર્થ, તો એ જડ થઈ જાત આત્મા. એટલે વીર્ય શક્તિ અનંત હોવા છતાં નિગોદમાં જાય તો પણ જડતા ધારણ ન કરે, અને પૂરો પુરુષાર્થ પ્રગટ થાય તો પણ જડતા ધારણ ન કરે. પૂર્ણ પુરુષાર્થ પ્રગટ થાય દર્યંત અવસ્થામાં અનંત ચતુષ્ટયમાં, જેને અનંત વીર્ય કહેવામાં આવ્યું છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, તો પણ એ પરમાત્મા કદી એક રજકણના કાર્યને કરતા નથી. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા કે અર્યંત અવસ્થામાં દિવ્ય ધ્વનિ નીકળે છે, ઉત્પન્ન થાય છે, અને તે જિનેન્દ્રની વાણી તરીકે પ્રસિદ્ધપણે કહી છે કે આ જિનેન્દ્રની વાણી છે. તો પણ ખરેખર એ ભાષાવર્ગણાના દિવ્ય ધ્વનિના ભાષાવર્ગણાના કોઈ પરમાણુના પર્યાયને જિનેન્દ્ર ભગવાને ઉત્પન્ન કર્યા નથી કે કાંઈ પણ એમાં ફેરફાર વિક્રિયા કરી નથી, અથવા એ પ્રકારનું આત્મામાં સામર્થ્ય નથી. અનંત સામર્થ્ય હોવા છતાં એ પ્રકારનું સામર્થ્ય નથી કે પોતાનું પણ કાર્ય કરે અને બીજા પદાર્થનું પણ કાર્ય કરે, બીજા કોઈ ચેતન પદાર્થનું પણ કાર્ય ન કરે, બીજા કોઈ જળ પદાર્થનું પણ કાર્ય ન કરે. અને એમ હોય તો એ જડતાને ધારણ કરે, જડ થઈ જાય ચેતન મટીને. આ પરિસ્થિતિ ઊભી થાય. અગુરુ લઘુ ગુણ વિના એમ કહે છે. વીર્ય હલકું ભારે થતા, એટલે હલકું થઈને જડ થઈ જાય કે ભારે વધુ થઈને જડ થઈ જાય એવું ન થાય, એને અગુરુ અને અલઘુ, અ છે એ બંનેને લાગુ પડે છે. ગુરુમાં અગુરુપણું છે ને લઘુમાં અલઘુપણું છે. પોતાના અનંત સામર્થ્યમાં પણ એ જડત્વ ધારણ ન કરે એવા માપમાં રહે છે. એટલા માપમાં તો એ જરૂર રહે છે કે જેથી એમાં જડપણું ઉત્પન્ન થઈ જાય નહીં. ઘટીને કે વધીને કોઈ પણ દિશામાં. ગુરુ લઘુ નો અર્થ એમ કે ગુરુપણું પણ નહીં, શબ્દાર્થ એટલો થાય, અને લઘુપણું પણ નહીં, નાનાપણું પણ નહીં, ને મોટા લઘુ એટલે નાનું, અલ્પ એટલું અલ્પપણું નહીં, ને એટલું મોટાપણું પણ નહીં. ગુરુ એટલે મોટું, ભારે હલકું, એનો સીધો અર્થ કર્યો અહીંયા, ભારે હલકું, વીર હલકું ભારે થતા, એટલો અર્થ કર્યો, શબ્દનો અર્થ કર્યો. એટલે શું કે કોઈ જીવ નિગુણમાં જાય છે ને એનો પુરુષાર્થ કુંઠિત થઈ જાય છે, તો એટલો બધો એ લઘુત્વ પુરુષાર્થમાં થઈ જાય, લઘુપણું થઈ જાય, કે પછી એનો નાશ થઈ જાય કે નહીં, એ જડ પણ ધારણ ન કરે. ભલે નિગુદમાં અનંતકાળ રહે અને એની બધી શક્તિઓ કુંઠિત થઈ જાય પરિણમનમાં, અને એટલી બધી હલકી થઈ જાય, તો પણ એ જડતાને ધારણ ન કરે, એનું ચેતનત્વ તો રહે જ. અને અનંત વીરી પ્રગટ થાય અરિહંત દિશામાં અને સિદ્ધ દિશામાં, સાદી અનંતકાળ પર્યંત અનંત વીર્ય પ્રગટ થાય, તો પણ એની મર્યાદા એ કે એક રચકણનું પણ એ કાર્ય ન કરે. સિદ્ધ પરમાત્માને તો એ પરિસ્થિતિ જ નથી, કેમ કે એ તો સિદ્ધાલયમાં જગતને શિખરે બિરાજમાન છે, કે ત્યાં કાંઈ પછી કોઈ પુદ્ગળાત્મક સંયોગ નથી. પણ અહીંયા અરિહંતને સદેહ પરમાત્મા છે, તો દેહનો સંયોગ છે, 34 અતિશય છે, એમાં દિવ્ય ધ્વનિ વગેરે આવી જાય છે, કે જે એમના નિમિત્તે થયેલા કાર્યો ગણવામાં આવે છે, કે આ ભગવાનની વાણી છે, ભગવાને આમ કહ્યું, ભગવાન આમ કહે છે, તો એ વાણી ભગવાને કરી કે નહીં, કે એમ કહેવાય છે વ્યવહારથી, છતાં ખરી પરિસ્થિતિ એમ નથી. ન તો ભગવાનનો હોઠ ચાલે છે, ન તો ભગવાનનો કંઠ ચાલે છે. છદ્મસ્થ જીવને વાણીની ઉત્પત્તિ થાય ત્યારે એને દેહના પરમાણુ નિમિત્તભૂત છે. તબીબી વિજ્ઞાનમાં એને સ્વર પેટી કહે છે, અહીંયા ગળામાં એક સ્વર પેટી છે એમ કહે છે. આ ઓપરેશન કરે છે ને કેન્સરના, ત્યાંથી સ્વર પેટીનું કોઈને કેન્સર થયું હોય તો એ કાઢી નાખે, પછી માણસ બોલી ન શકે, એના ગળામાંથી અવાજ ન નીકળે એમ કહે છે. એ સિવાય હોઠનું ચાલવું, જીભનું ચાલવું, કંઠનું હલનચલન થવું, એ બધા વાણીમાં છદ્મસ્થને નિમિત્ત હોવા છતાં, ન તો છદ્મસ્થનો આત્મા ભાષા વર્ણાના કોઈ એક પરમાણુનું પરિણમન કરી શકે છે, ન ઉત્પન્ન કરી શકે અવાજ, કે ન બંધ કરી શકે. તો ભગવાનમાં તો એવી શક્તિ ખરી કે નહીં, કે ભગવાનમાં પણ એવી શક્તિ નથી. વાણીને ઉત્પન્ન કરવાની શક્તિ ભગવાનમાં નથી. કઈક હિસાબ ગણવામાં ભૂલ થઈ છે ધીરુભાઈ, હિસાબ ગણવામાં કઈક ભૂલ થઈ છે. આખા દિવસની ઈચ્છાઓનું માપ કાઢજો તો એમ લાગશે કે બે ચાર ઈચ્છા પ્રમાણે થાય છે ને બાકીના ઈચ્છા પ્રમાણે કાર્યો નથી થતા. શું જો ઈચ્છાઓનું માપ કાઢવામાં આવે તો બહુ અલ્પ ઈચ્છા અનુસાર કાર્ય થાય છે, અને બહુભાગ ઈચ્છા અનુસાર કાર્યો થતા નથી. જો એનો હિસાબ કિતાબ મૂકવામાં આવે તો વળી જે ઈચ્છા અનુસાર થાય છે એ બધા ઈચ્છા જેવડી જેટલી હોય એ જ પ્રમાણે પૂરા થાય, એવું પણ બહુ જ અલ્પ છે. ના, એને પણ વિકલ્પ તો ઘણા દોડે છે, પણ એના એને કોક કોક કાર્ય ઈચ્છા પ્રમાણે થાય છે. એને જેટલા ઘોડા દોડે છે એના પ્રમાણમાં ઈચ્છા પ્રમાણે કાર્ય નથી થતા. અને એનો પુરાવો એ છે કે જીવને સતત ઈચ્છા રહ્યા કરે છે અનેક પ્રકારની. એ જ બતાવે છે કે ઈચ્છા અનુસાર એની પાસે કાર્ય સંપન્નતા નથી. નહીતર તો એ કાર્યો બધા પૂરા થઈ જાય. જો બહુ ભાગ મોટા ભાગના કાર્યો ઈચ્છા અનુસાર થાય તો કાર્યો પૂરા થઈ જાય, પણ કાર્યો અડધાય પૂરા કોઈના થતા નથી. પૂરા તો પૂરા થતા નથી, પણ અડધાય કોઈના પૂરા થતા નથી. આ પરિસ્થિતિ છે. અને જગત એક જીવની ઈચ્છા એવી પડી છે અંદરમાં, ભગવાને સર્વજ્ઞે જોયું છે કે એક જીવની ઈચ્છામાં આખી સૃષ્ટિ 14 બ્રહ્માંડની સંપત્તિ અણુરેણુવત છે, પરમાણુ જેટલી છે. એવડો ઈચ્છાનો ભડકો જીવનો બહુ મોટો છે. એટલે એ ઈચ્છા એની ક્યારે પૂરી પડે એ વસ્તુ સ્થિતિ નથી. અને જગતના યુદ્ધો જે થયા, જેટલા કોઈ જગતની અંદર ઇતિહાસની અંદર જેટલા યુદ્ધો થયા એનું મૂળ કારણ જ આ છે કે જગતનામાં પદાર્થો ઓછા છે અને એની વહેંચણી કરનારા વધારે છે. પેલો કે મારે જોઈએ ને પેલો કે મારે જોઈએ, આ તકરાર થવાનું કારણ જ આ છે, બીજું કાંઈ નથી. ચીજ એક છે અને લેનારા અનેક છે. આ પરિસ્થિતિમાં જગતના જેટલા સંગ્રામ ઊભા થયા છે એનું મૂળિયું આ છે. એટલે જે સાધક જીવો છે એણે એ વસ્તુ છોડી દીધી. જગ કો દે દી જગ કી નિધિયા, જગતની નિધિ જગતને સોંપી. અમે તો આ નગ્ન દિગંબર થઈને ચાલી નીકળ્યા, કાંઈ લેવા કે દેવા એક રજકણા. કોઈ વ્યક્તિગત વાતચીતનો પ્રસંગ નથી, એનું કારણ છે કે સમોસરણમાં ભગવાન 500 ધનુષ ઊંચે આકાશમાં બિરાજે છે. આમ તો સમોસરણ જમીનથી 500 ધનુષ ઊંચે રચાય છે. એ સમોસરણ રચવા માટે ક્યારે પાયો ખોદવો પડે એ પરિસ્થિતિ નથી. કુબેર ઇન્દ્રનો ભંડારી આવીને સમોસરણ રચે છે, એ જમીનથી 500 ધનુષ ઊંચે રચે છે. એટલે અહીંયા જવાની માર્ગ સીડી પ્રમાણે બધી વ્યવસ્થાઓ છે. દેવો તો ઉપરથી આવે છે અને એ ભૂચર પ્રાણીઓ છે એ બધા નીચેથી જાય છે. જે ખેચર પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આકાશમાં જે ગમન કરનારા પ્રાણીઓ છે એ ઉપરથી આવે. અને એ સમોસરણની અંદર વચ્ચોવચ્ચે ગંધકુટી છે, એની જે પીઠિકા છે ને એની ઊંચાઈ છે ને એના ઉપર અંતરિક્ષમાં એ સ્થાનને એ સિંહાસનને પણ અડ્યા વિના હરિહન ભગવાનનું સ્થાન અંતરિક્ષમાં અધર હોય છે. એ 500 ધનુષ ઊંચો હોય છે. આટલે છેટે હોય તો વાતચીતનો પ્રસંગ થાય. પછી 12 યોજનની સભા હોય છે. કેટલી? 12 યોજન. એટલે કોઈ અરસપરસ છદ્મસ્થને જે નજીક બેસીને વાતચીત થાય એ પરિસ્થિતિ તો ત્યાં છે જ. આમ તો 4 ગામનું યોજન કહેવાય છે. 4 ગામનો એક યોજન એટલે 8 માઇલ જેવું થાય. એટલે તો હવે બહુ આપણે એમાં જાણતા નથી, કાંઈ એમાં કાંઈ આપણું જાણ પણ નથી માપનું. એ વિષય છે તો આપણે, હું તો અજાણ્યો છું એ યોજનમાં કેવી રીતે મને માપ કાઢે છે. કેમ કે આમાં પણ ક્ષેત્રોમાં પણ માપ આવે છે. 1,00,000 યોજનનો જંબુદ્વીપ છે, નામ છે, નામ છે. પણ હવે એક યોજન એટલે ખરેખર કેટલું? અત્યારે લૌકિકમાં 4 ગામનો યોજન ગણવામાં આવે છે કે 2 ગામનો ગણવામાં આવે છે. 4 માઇલ ગણાય છે ને, 2 ગામ કે 4 ગામ? હા, 4 માઇલ એટલે 2 ગામનો યોજન ગણાય છે. 4 માઇલ છે, 2 ગામનો એક યોજન ગણાય છે. આવે છે, 2000 અકૃત્રિમમાં આવે છે, 2000 ગામનું એક યોજન, 2000 માઇલનું એક, 2 માઇલનું એક, બે કોષ તો કોષ કો કે ગાવ કે હોય તો ભાષા કહે છે, 2 કોષનું એક યોજન, તો 2 ગાવ થયા 4 માઇલ થયા. અપ્રયોજનભૂત વિષય છે, ક્ષેત્રનો વિષય છે, અપ્રયોજનભૂત છે. આપણે શું વિષય ચાલતો હતો? સમોસરણમાં પ્રત્યક્ષ કોઈ વ્યક્તિગત સંબોધનથી ભગવાનની વાણીનો ઉપદેશ ચાલતો નથી. હા, કોઈ કોઈ જીવને એવું લાગે ખરું કે ભગવાન મને સંબોધે છે, એવો ભાવ આવે ખરો, જ્યારે પોતે જે ઉપદેશના હાર્દને અથવા ઉપદેશના મર્મને પોતે અંગીકાર કરે છે, બોધ પામે છે, ત્યારે એને એમ એવું લાગે ખરું અનેક જીવોને, ભગવાન મને કહે છે, આમ એમ લાગે, મને જ કહે છે, મારા માટે આ વાણી છૂટે છે, મને આમ કહે છે, એવું લાગે. પણ પ્રત્યક્ષ અરસપરસની વાતચીતથી કદી ત્યાં કોઈ પ્રકારે ઉપદેશ ચાલતો નથી, કેમ કે અનક્ષરી વાણી છે. જ્યારે મનુષ્યની અને દેવની વાણી અક્ષરવાળી વાણી છે, મનુષ્ય અને દેવને જે ભાષા છે એ અક્ષરાત્મક ભાષા છે, અને ભગવાનની દિવ્ય ધ્વનિ છે એ અનઅક્ષરાત્મક છે. એમાં અક્ષર જુદા જુદા નથી પડતા, એકલો ઓમકાર ધ્વનિ, ઓમકાર નાદ 12 યોજનની સભામાં ગુંજે છે, અને એમાં દરેક જીવો, તિર્યંચો પણ, તિર્યંચોને અક્ષરાત્મક ભાષા નથી, તિર્યંચો છે ગાય વાછરું બોલે અને ગાય હમે બોલે, તો અક્ષરાત્મક ભાષા નથી, છતાં એકબીજા પોતપોતાની ભાષામાં સમજે છે, વાછરું સમજે છે કે ગાય છે, વાત્સલ્ય કરે છે, એ અનક્ષરાત્મક ભાષા છે. તો પણ જેમ પોતાના ભાવમાં સમજે છે એમ અનક્ષરવાણીમાં પણ દેવો, મનુષ્યો, તિર્યંચો પોતાના ભાવમાં જાણે પોતાની ભાષામાં કહેતા હોય એવું સમજે છે, એવો એક અતિશય છે વાણીનો, કે પોતાની ભાષામાં પોતાને ભગવાન કહે છે એવું લાગે. પણ આ રીતે વાતચીતનો કોઈ સંબોધનનો, પ્રત્યક્ષ સંબોધનનો પ્રસંગ નથી. આ એવું કોઈ વખત બને કે કોઈ ગણધર હોય, કોઈ મહાન આચાર્ય હોય, અથવા કોઈ ચક્રવર્તી હોય, પુણ્યના પદવી ધારે છે, અથવા ઇન્દ્ર હોય, એને કોઈ પ્રશ્ન ઉગ્યો હોય, આવી મોટી વ્યક્તિને કોઈ પ્રશ્ન ઉગ્યો હોય અંદરમાં, અને એ પ્રશ્નનો ઉત્તર હોય, બહુ મહત્વનો પ્રશ્ન હોય પાછા, તો ભગવાનની વાણીમાં બધાને એવું લાગે કે ઇન્દ્ર આમ પૂછે છે, ચક્રવર્તી આમ પૂછે છે, અને ભગવાન એનો આમ જવાબ દે છે, ગણધરે આમ પૂછ્યું ને ભગવાને આમ જવાબ દીધો, એવું બધું લાગે. પણ એ કોઈ સીધો ભગવાનને પૂછે છે અને ભગવાન સીધા એને ઉત્તર દે છે, એના સામું જોઈને કે જો ભાઈ આમ હું તને કહેવા માગું છું, એવી વાત ત્યાં નથી બનતી. એ તો નીચે જઘન્ય 4th ગુણ સ્થાને નિર્વિકલ્પ દશામાં એ વ્યવહાર નથી, તો આ તો પરિપૂર્ણ નિર્વિકલ્પ થયા છે, ત્યાં એ પ્રકારની વાતચીતનો વ્યવહાર હોતો નથી. પૂરેપૂરા ડૂબી ગયા છે, અંતર્મુખ પૂરા પરિપૂર્ણ નિરવશેષ અંતર્મુખ પરિણમન છે એમનું. એટલે જે અવાજ નીકળે છે એ પણ ભગવાનનો દેહ છે, એના નિમિત્તે સર્વાંગે વાણી છૂટે છે, છદ્મસ્થની વાણી એના મુખમાંથી છૂટે છે એમ કહેવાય, અને સ્તુતિ કરાય ત્યારે પણ એમ કહેવાય કે હે જિનેન્દ્ર, આપના શ્રી મુખેથી દિવ્ય ધ્વનિ અમે સાંભળી, પણ ખરેખર મુખમાંથી વાણી નથી નીકળતી, કેમ કે ત્યાં મુખ ખુલ્લું થતું નથી. છદ્મસ્તને તો મુખેથી વાણી નીકળે છે એમ કહેવાય છે, એનું કારણ કે બોલે છે ત્યારે એનું મુખ ખુલે છે, મોઢું ખુલે છે, હોઠ બંધ રહે અને વાણીની વાતચીત થાય છે, એવું છદ્મસ્તને નથી બનતું. ત્યારે ભગવાનના હોઠ તો હાયલા ચેલા વિનાના ધ્યાનસ્થ અવસ્થામાં જેટલા બંધ છે એટલા જરા પણ પરિસ્પંદન નથી કોઈને દેખાય, પણ સર્વાંગેથી આખો દેહ છે, સર્વાંગેથી દિવ્ય ધ્વનિ છૂટે છે. અને એવા મોટા પ્રમાણમાં એ છૂટે છે કે બારે યોજનમાં છેલ્લે બેઠેલા સભ્યને જેટલું ચોખ્ખું આગળ બેઠો હોય એને સમજાય, પહેલી હરોળમાં એટલું જ છેલ્લી હરોળમાં બેઠેલાને એટલું જ ચોખ્ખું સમજાય, અવાજ એટલો જ ચોખ્ખો સમજાય, લાઉડસ્પીકર ત્યાં કોઈ મૂક્યું ન હોય છેલ્લે તો પણ. અને છતાં પહેલાવાળાના કાનને ઈજા થાય, કાન ફાડે એવો મોટો અવાજ હોય ને, છેલ્લાવાળાને ધીમું પડે છે એવો અવાજ હોય નહીં, એક જ સરખું સંભળાય. આ બધા અતિશય છે વાણીના. તિર્યંચને ભલે ન ખ્યાલ આવે તો શું વાંધો છે, એનું સ્થાન જ જુદું હોય છે, એની સભા જુદી હોય છે. જ્યાં તિર્યંચો બેસે છે ત્યાં મનુષ્યો બેસતા નથી, જ્યાં મનુષ્યો બેસે છે ત્યાં દેવો બેસતા નથી. દેવોની સભા જુદી, સભાખંડ જુદો, આ આ વિભાગ જુદો, તિર્યંચોનો જુદો. એટલે તો એકબીજા ન મળે ને ન પણ ખબર પડે કે એનું કાંઈ પ્રયોજન નથી. પ્રયોજન તો આત્માને બોધ થવાનું પ્રયોજન છે. જે વાણી છે એનો જે મુખ્ય મુદ્દો છે એ, એટલે ઓમકાર આપણે જે અહીંયા ઓમ કરીએ છીએ ને, એ ઓમકારને આત્માનો વાચક શબ્દ કહેવામાં આવ્યો છે. છે કોઈ અક્ષર છે એની અંદર? ઓમ કરીએ છીએ એમાં કાંઈ અક્ષર છે કે અ અડધો દેખાય છે હજી, બાકી તો એનું એક બાજુ લંબાવીએ છીએ, બીજી બાજુ લંબાવીએ છીએ. એ અનક્ષરાત્મક એક શબ્દ છે કે જેનું વાચ્ય છે એ આત્મા છે, આત્માનું મૂળ સ્વરૂપ છે એનું વાચ્ય છે. અન્ય મતમાં ઓમને તો ઘણાએ સ્વીકાર્યા છે, હા પવિત્ર માને છે, સ્વીકાર ધર્મના ચિહ્ન તરીકે સ્વીકારે છે, ખાસ કરીને હિન્દુ સંપ્રદાયમાં વેદાંતની અંદર ઓમનો સ્વીકાર છે. નાનપણમાં એક સંન્યાસીને જોયેલા, માણસ 6-6 ફૂટ ઊંચો હશે, 6-6 ફૂટની ઊંચાઈ છે, સંન્યાસી હતા અને મોટું કપાળ બહુ મોટું હતું, રૂપાળા પ્રમાણે હતો, મોટું કપાળ હતું અને પછી વાંકડિયાવાળ છે ત્યાં સુધીના હતા, ઓડિયાવાળ હતા. કહેતો હતો હું MBBS ડૉક્ટર થયેલો છું, પછી હિમાલયમાં ચાલ્યો ગયો તો સાધના કરવા. એક તો ઊંચાઈ એટલી મોટી ને એમાં ભગવી ભગવાઓ રેશમી રેશમી ભગવા ભગવા રંગનો કફની પહેરે, ગળા છૂટે ઠેઠ પગ સુધીની એક જ વન પીસ, એટલે એકદમ કોઈ પણ માણસ જોવે એટલે એકદમ હાયર પર્સનાલિટી લાગે. ઊંચાઈ હોય એના પ્રમાણમાં શરીર પણ બહુ મજબૂત બાંધાનું શરીર હતું. એ એમ કે તમારે ભગવાનની આરતી સાંભળવી છે એમ પૂછે, સાંજ પડે હિન્દુ મંદિરોમાં સાંજે આરતી થાય, એમાં નગારા ઝાલર ટોકરા બધું વાગે. પૂછે તમારે ભગવાનની આરતી સાંભળવી છે તો સંભળાવો બાપુ કે, પછી ઓમ કરીને એ ઓમકાર બોલે. એટલો બધો એ શ્વાસ ઘૂંટી શકે કે મિનિટો સુધી એને વચમાં બંધ ન થાય એનું ગળું, અને એ 5-10-15 મિનિટ જેટલું એ ઓમ જે ખેંચે એમાં બધાને એમ લાગે કાંઈ આરતી થાય છે, હવે અંદર ઝાલર વાગે છે, અંદર ઘંટારો થાય છે, અંદર નગારા વાગે છે, બધું સંભળાવે. હા દાદા કેવા પ્રકાર હોય છે, આ તો છદમસ્ત નો વાણીનો પ્રકાર દેખાડ્યો. મિત્ર એમ મને કે તમારે જૈનમાં ગપ્પા માર્યા હશે. એવું ઓમકાર નાદ નીકળે એની અંદર બધાને પોતપોતાની ભાષામાં સંભળાય. જગતમાં ભાષા કેટલી, સેંકડો ભાષા છે. કેટલી ભાષા છે? સેંકડો ભાષા છે. આદિવાસીમાં જ આવું ખબર ન પડે શું બોલે છે, એને પોતપોતાની ભાષા છે. ભલે ત્યાં ભણતર નથી તો એ બધા એની ભાષામાં સમજે એવું એક અવાજમાંથી કેવી રીતે બને કે આ એક અવાજમાંથી તારે કેટલા વાજિંત્ર સાંભળવા છે એમ પૂછે. હા, અત્યારે તો કોમ્પ્યુટરાઇઝ થાય છે, તરત જ થઈ જાય છે. એવું બધી એક હારે અનેક ભાષાની અંદર થઈ જાય છે, ટ્રાન્સલેશન થઈ જાય છે. અને તે બધા રજકણો જ કામ કરે છે એમાં. કોમ્પ્યુટરની અંદર કોઈ માણસ માનવી બેસાડ્યો નથી. અત્યારે તો આવે છે ને પેથોલોજીકલ ટેસ્ટ થાય છે તબીબી વિજ્ઞાનમાં, એક લોહીનું ટીપું નાખે કોમ્પ્યુટરમાં અને ગણતરીની સેકન્ડોમાં સેંકડો ટેસ્ટ એના છપાઈને બહાર નીકળી જાય. 250-260 ટેસ્ટ નીકળે છે ગણતરીની સેકન્ડમાં. આમાં આઠનું છે, આ લોહીમાં આઠનું છે, આ આઠનું છે, આ નથી, આ છે, આ નથી, આ છે, બધું જસલોકમાં છે. પરમાણુની પણ અનંત શક્તિ છે, પણ છતાંય એમાંય અગુરુ લઘુ ગુણ છે. એ પરમાણુની ગમે એટલી શક્તિ હોય તો કોઈ પરમાણુ ચેતન ન થાય. અચેતન મટીને કોઈ ચેતન ન થાય એની મર્યાદા છે. ગમે એટલી શક્તિ હોય તો બહુ અસર કરે, બહુ જીવને અસર કરે અને ચેતન થઈ જાય કે કાંઈ ન થાય. અચેતનનો ચેતન ન થાય અને ચેતન પદાર્થ અચેતન ન થાય એવું અગુરુ લઘુ ગુણનું સામર્થ્ય છે, એને કારણે એમ બને છે. એ સામાન્ય ગુણ છે, છે દ્રવ્યમાં. જાતિ પરિવર્તન ન થશે. પછી કેવી રીતે કે ગણાય છે કે અગુરુ લઘુ ગુણને કારણે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય, એક પર્યાય બીજી પર્યાય રૂપે ન થાય. ક્યાંય પોતાની જાતિ ન બદલે, જેવો છે એવો રહી જાય, જેવો દ્રવ્ય છે એવો જ રહે. શું વાંધો શું આવે છે મેળ બેસવામાં? ન બેસે એવું નથી, બેસે જ નથી. પ્રમેય ગુણ વિના અગુરુ લઘુ ગુણનું પ્રમાણ ક્યાંથી હોત? નીચે કે ઉપર, હલકામાં હલકાપણામાં કે ભારેપણામાં એનું જે પ્રમાણ છે એ પ્રમેયત્વ ગુણને કારણે છે. જો પ્રમેયત્વ ગુણ ન હોત તો એને એ આવો અગુરુ લઘુ ગુણ છે એવું એનું પરિમાણ ક્યાંથી થાત એમ કહે છે. માટે આત્મામાં પ્રમેયત્વ પણ છે, પ્રમેયત્વ શક્તિ પણ છે. પ્રમેય એટલે જે પ્રમાણ જ્ઞાનમાં વિષય થાય તેને પ્રમેય કહેવામાં આવે છે. જે જ્ઞાન અને જ્ઞેય જેમ સાપેક્ષ છે એમ પ્રમાણ અને પ્રમેય પણ સાપેક્ષ છે. અને અપ્રમાણ થતાં તેને કોણ માનત? એવો અગુરુ લઘુ ગુણ અપ્રમાણ હોત તો તેને માનત કોણ? એને કોઈ માનત નહીં. વસ્તુત્વ વિના પ્રમાણ કોનું કહીએ? વળી જે કોઈ વસ્તુ હોય પ્રમાણ હોય, વસ્તુ ન હોય એને પ્રમાણ શું? જે વસ્તુ જ નથી એને પ્રમાણ શું? જેમ કોઈ એમ કહે કે ભાઈ આને કોઈ મર્યાદા નથી, પરમ બ્રહ્મ લે છે ને કે પરમ બ્રહ્મ છે એની કોઈ મર્યાદા નથી, તો એ વસ્તુ છે કે નહીં એને પહેલે પૂછો. જૈન દર્શનમાં અને બીજા દર્શનમાં કોઈ મોટો ફેરફાર હોય તો આ છે. કે વસ્તુને વસ્તુના વિજ્ઞાનથી જોવામાં આવે છે. વસ્તુ તરીકે એની સ્થાપના, વસ્તુ તરીકે એને નિરૂપણ કરીને આગળ ચાલવાનું બને છે કે આ વસ્તુ છે, એના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ છે, એનું ચોક્કસ કોઈ પરિમાણ છે અને એ પરિમાણ કરનારું કોઈ પ્રમાણ જ્ઞાન છે. આ બધા મહત્વના મુદ્દા, એ પાયાના સિદ્ધાંતો છે. આ બધા એ પાયાના સિદ્ધાંતો નિરૂપણ લોજિક થી કર્યું છે, એ પદ્ધતિ છે નિરૂપણ કરનારની, દીપચંદજીની. અપ્રમેય ગુણ વિના અગુરુ લઘુ ગુણનું પ્રમાણ ક્યાંથી હોત અને અપ્રમાણ થતાં તેને કોણ માનત? જો પ્રમાણ ન હોત તો એને માનત કેવી રીતે, માનવું કેવી રીતે, પ્રમાણ વગેરે કેવી રીતે માનવું? એમને કહી દે કે આવું કંઈક છે, એને માનો આવું કંઈક છે, કોઈ એક શક્તિ છે જે જગતનું નિયંત્રણ કરે છે એમ માનો, પણ એ શક્તિનું પરિમાણ શું એમ કહે છે? પરિણામ પરિમાણ વિના માને કેવી રીતે? કેવળ જ્ઞાન ગોચર વિષયને પણ શ્રુત જ્ઞાનમાં ન્યાયથી સિદ્ધ કરે છે, વિશેષતા એ છે. વસ્તુત્વ વિના પ્રમાણ કોનું કહીએ? એટલે કે જ્યાં વસ્તુ હોય, વસ્તુપણું હોય ત્યાં એનું પ્રમાણ કહીએ, જ્યાં વસ્તુપણું ન હોય ત્યાં એનું પ્રમાણ કહેવાનો પણ પ્રસંગ નથી, અવકાશ નથી. માટે આત્મામાં વસ્તુત્વ નામનો પણ ગુણ છે. હવે એ વસ્તુત્વ છે એ અસ્તિત્વ વિના વસ્તુ કોને આધારે કહીએ? એ આત્મામાં અસ્તિત્વ શક્તિ મૂકી. અસ્તિત્વ છે તો વસ્તુત્વ છે, અસ્તિત્વ વિના વસ્તુત્વ કોનું? માટે વસ્તુત્વ છે એ અસ્તિત્વ સહિત છે, અસ્તિત્વ વિના વસ્તુત્વ બની શકે એને, એ રીતે આત્માને અસ્તિત્વ છે. તો કહે છે કે અસ્તિત્વ છે એ પ્રદેશત્વ વિના અસ્તિત્વ કોનું નિરૂપીએ? એને જો ક્ષેત્ર જ ન હોય તો અસ્તિત્વ કોનું? અધર અસ્તિત્વ રહે, શૂન્યનું અસ્તિત્વ છે કે નહીં? પ્રદેશત્વ છે એનું અસ્તિત્વ છે. પ્રદેશત્વ એટલે ક્ષેત્ર, જેને ક્ષેત્રફળથી માપી શકાય, ક્ષેત્રફળ જેનું કાઢી શકાય એને ક્ષેત્ર કહેવામાં આવે છે, જેનું માપ કાઢી શકાય. એ પછી એનો અપભ્રંશ થઈને ગુજરાતીમાં એને ખેતર કહેવામાં આવ્યું છે. આ ખેતર છે શબ્દ છે એ મૂળ ક્ષેત્ર, મૂળ શબ્દ ક્ષેત્ર છે, સંસ્કૃતમાં એને ક્ષેત્ર કહે છે. અગુરુ લઘુ એક ગુણ છે જેનું અસ્તિત્વ ગુણ રૂપે છે. શું ભાવ એટલે? પણ શું ગુણનો ગુણ ભાવ છે, શક્તિનો શક્તિ ભાવ છે, ગુણ ગુણ ભાવે છે. પછી ગુણની પર્યાય શું એમ કહો? તો એની પર્યાય છે ષડગુણ હાનિ વૃદ્ધિ. ષડગુણ હાનિ વૃદ્ધિ, છ પ્રકારે હાનિ અને છ પ્રકારે વૃદ્ધિ, ગુરુપણામાં અને લઘુપણામાં. અસંખ્ય ગુણ, અસંખ્ય ભાગ, એવી રીતે અનંત ગુણ, અનંત ભાગ, એમ છ પ્રકાર લીધા છે. પેલું પ્રશ્નોત્તર માળા શીખવે છે એમાં એ બધું આવે છે. મને તો બધા ભાંગા નથી યાદ રહેતા, પણ એવો છ પ્રકાર છે. તો એમ કે લઘુ થાય તો અનંત ભાગ હાનિ થાય તો પણ નાશ ન પામે. જેમ કે આત્માને નિગોદમાં જતા અનંત અનંત ભાગે હાનિ થઈ તો પણ એ જડત્વને ધારણ કરે. એમ વૃદ્ધિ કેટલી થઈ આત્માની શક્તિઓની? કે અનંતી વૃદ્ધિ થઈ સિદ્ધ દશામાં, પણ છતાં એ બીજાનું કાર્ય કરે, જળનું કાર્ય કરે એવું ન બને. એમ એનો ભાવ છે, ષડગુણ હાનિ વૃદ્ધિ રૂપેનો ભાવ છે. અગુરુ લઘુ પણ એ વિષય કેવળ જ્ઞાન ગોચર છે, કેમ કે સિદ્ધ ભગવાનની એક પર્યાયમાં ષડગુણ હાનિ વૃદ્ધિ લીધી છે. એક સમયની એક પર્યાયની ષડગુણ હાનિ વૃદ્ધિ લીધી છે. એ છદમુસ્તનો વિષય નથી કેવી રીતે થાય છે, પણ શાસ્ત્ર કથન છે. વસ્તુત્વ વિના પ્રમાણ કોનું કહીએ, અસ્તિત્વ વિના વસ્તુ કોના આધારે કહીએ, અને પ્રદેશત્વ વિના અસ્તિત્વનું અસ્તિત્વ કોનું નિરૂપીએ? જેને ક્ષેત્ર જ ન હોય તો એના અસ્તિત્વનો સવાલ ક્યાં ઊભો થાય છે? જેનું ક્ષેત્ર હોય એને અસ્તિત્વ હોય, ભલે આત્મા અરૂપી છે તો પણ એનું ચોક્કસ ક્ષેત્ર છે. સંસાર અવસ્થામાં સ્વદેહ પ્રમાણ, જેને જેટલો દેહ છે એટલા પ્રમાણે એનું એ આત્માનું અત્યારે ક્ષેત્ર છે, એવું એનું ક્ષેત્ર અત્યારે છે. અને મૂળ ક્ષેત્ર કેવડું, બધાનું સરખું નથી ને, જાતિએ બધા એક સરખા આત્મા છે. અત્યારે ક્ષેત્ર નાનું મોટું દેખાય છે, કીડીને કીડીના દેહ જેવડું, હાથીને હાથીના દેહ જેવડું, મનુષ્યને મનુષ્યના દેહ જેવડું. મૂળ ક્ષેત્ર કેટલું? તો કે લોક પુરુષ સંસ્થાને કહ્યો, જેટલો લોક છે, લોક આખો 14 રાજ્યો, એટલો આત્મા છે ક્ષેત્ર છે. જો એનું ક્ષેત્ર એક આગનું બરાબર, એક પ્રદેશમાં બીજા પ્રદેશનું અવગાહન ન રહે, પ્રત્યેક પ્રદેશ પોતાના સ્વસ્થાનમાં રહે, તો કેવળી સમુદઘાત થાય છે અને લોકાલોક પ્રમાણે આત્માનું ક્ષેત્ર થાય છે. લોક અલોક નહીં પણ લોક પ્રમાણ જે આત્માનું ક્ષેત્ર થાય છે, એટલું આત્માનું એક આત્માનું ક્ષેત્ર છે. સંકોચાઈને સંસાર અવસ્થામાં ઓછા વત્તા પણ જોવામાં આવે છે, પણ ક્ષેત્ર નથી એ વાત નથી. પ્રદેશત્વ ગુણ છે અને પ્રદેશત્વને કારણે એનું અસ્તિત્વ જોવામાં આવે છે. અસ્તિત્વ ક્યાંથી પકડીએ? કે પ્રદેશથી પકડીએ, એના ક્ષેત્રથી પકડીએ. હા, ત્યાં મર્યાદા આવી જાય. કેવડી ભગવાન સમુદઘાત કરે ત્યારે એની મર્યાદા એટલી છે. જેટલું આખા લોકનું ક્ષેત્ર છે એ લોકના એક પ્રદેશ છે, તે આત્માનો એક એક પ્રદેશ ગોઠવાઈને રહે એ પ્રકારે સમુદઘાત થાય છે. અને છતાં કોઈને ક્યાંય અડતા નથી. અનંતા કેવળીઓએ અનંતા સમુદઘાત કર્યા અત્યાર સુધીમાં, અને આપણે ત્યારે નહોતા આ લોકમાં, એવું નહોતું હતા કે નહીં લોકમાં ત્યારે, આપણે ખબર પડી જ કોઈને, કેમ કે સ્પર્શ નામનો ગુણ આત્માને નથી. સ્પર્શ નામનો ગુણ નથી આત્માને. આ શરીર પ્રમાણે આત્મા છે અત્યારે, તો એની અંદર કેટલા જીવ છે? કેટલા જીવ છે શરીરમાં? અનંત જીવો છે. એક લોહીનું ટીપું લ્યો તો એની અંદર એટલા જીવો છે. એક શ્લેષ્મનો એક કણ લ્યો, કફ નીકળે છે, એની અંદર એટલા જીવ છે. એટલા હોજરીમાં બધા જીવો ઉત્પન્ન થાય છે કે એટલા જીવો કરીમ થઈ જાય, મોટા થાય છે, ખબર પડે છે ક્યાંથી જીવતા ક્યાંથી નીકળ્યા, અંદર ઉત્પન્ન થયા હતા. તો એ જીવોની ખબર નથી પડતી, પડે જ ખબર, કેમ કે સ્પર્શ નામનો કોઈ ગુણ નથી. આ તો સ્પર્શેન્દ્રિય તો ઉપર છે, પછી નીચે જાઓ એટલે સ્પર્શેન્દ્રિય નથી, ખબર ન પડે. ના, એવી નિગોદમાં તો એવું છે, આ શરીરમાં જે નિગોદિયા જીવ છે, આ શરીરમાં જે નિગોદિયા જીવ છે, એમાં પણ એક કણી જેટલા ભાગમાં અસંખ્ય શરીરને, એક શરીરમાં આનંદ જીવ છે. બધા આત્મા ભગવાન આત્મા, આત્મા નહીં ભગવાન આત્મા આમ છે. પણ પોતાના અપરાધે કરીને એ સ્થિતિમાં મુકાઈ ગયેલા છે, નિજ અપરાધ એ સ્થિતિમાં મુકાયેલા છે. આ પરિસ્થિતિ શું કહે છે કે પ્રદેશત્વ વિના અસ્તિત્વ કોનું નિરૂપીએ, અને પ્રભુત્વ વિના પ્રદેશ પ્રભુતા ક્યાંથી થાત? આ પ્રભુત્વ શક્તિ છે આત્મામાં. સ્વતંત્રતાથી શોભાયમાન, પ્રભુત્વ શક્તિની વ્યાખ્યા કરી છે અમૃતચંદ્રાચાર્ય દેવે, કે સ્વતંત્રતાથી શોભાયમાન અખંડિત જેનો પ્રતાપ છે તેને પ્રભુત્વ શક્તિ કહીએ. આવી વ્યાખ્યા છે 47 શક્તિમાં એવી વ્યાખ્યા છે. એવું આત્મામાં અખંડપણું છે જેનાથી શોભે છે, જેનાથી એનો પોતાનો પોતામાં પ્રતાપ છે, એવું જે નિજ પ્રભુત્વ છે એ પોતાના પ્રદેશ પ્રભુતામાં છે, પોતાના ક્ષેત્રને છોડીને ક્યાંય એ પ્રભુતા નથી. અથવા આત્માને લાંબુ ચોડું ક્ષેત્ર હોવા છતાં અહીંયા પ્રદેશ પ્રભુતા લીધી ને, એ પ્રદેશ પ્રભુતાની વાત લીધી, પણ એ પ્રભુત્વ આખા દ્રવ્યમાં વ્યાપેલું છે એટલે પ્રત્યેક ગુણમાં પ્રભુત્વ છે, પોતાનું પૂરું પ્રભુત્વ છે. પ્રત્યેક ગુણમાં પોતાનું પૂરું પ્રભુત્વ છે, જેમ કે જ્ઞાનમાં જ્ઞાનનું પૂરું પ્રભુત્વ છે. પ્રભુત્વ કહો એટલે એનો પ્રતાપ, જ્ઞાનની શક્તિ, પ્રતાપ પૂરેપૂરો છે પોતાનો. તો પ્રદેશત્વ ગુણની પ્રભુતાને લઈને પ્રદેશ ખંડિત થતા નથી. ક્યારે આત્માના કોઈ પણ ક્ષેત્રને થોડું પણ જુદું પાડવાનું બનતું નથી. નારકીની અંદર નારકીનું શરીર હોય તો એક શરીરને રાયરાય જેટલા ટુકડા કરી નાખે એવો મારે કાપે. નારકીની અંદર જીવને કાપે એટલે એના શરીરના રાયરાય જેટલા ટુકડા કરી નાખે. એ પાછા એ બધા જેમ પારો ભેગો થાય એમ ભેગો થઈને એક પાછો શરીર થઈ જાય, હંધાઈ જાય, તો પણ એ આત્માનો એક ટુકડો ન થાય. શરીરના અસંખ્ય ટુકડા કરે તો આત્માનો એક ટુકડો ન થાય. એનું પ્રદેશ પ્રભુતા છે એનામાં, કે એના પ્રદેશને કોઈ પણ ક્યાંય ટુકડો કરીને જુદો વિભાગ કરી શકે એવું નથી રહેતો. અખંડિત રહે છે, અખંડિત પ્રતાપ છે એનો, એના એમાં ખંડિત પણ કોઈ કરી શકે એવું બનતું નથી. એ દ્રવ્ય ખંડિત પણ થતું નથી. અને આમ એના સામર્થ્યથી જોઈએ તો ભાવે પણ ખંડિત પણ આત્મામાં થઈ શકે એવું નથી. એનો જે મૂળ પરમ પારિણામિક ભાવ છે તેને અખંડ પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. ત્યાં પણ અખંડ શબ્દનો પ્રયોગ થાય છે. અખંડ પરમ પારિણામિક ભાવ એનું ભાવે અખંડિતપણું છે. અને એવું અખંડિતપણું રહેવાનું કારણ જીવમાં પ્રભુત્વ નામની શક્તિ રહેલી છે. આ પ્રભુત્વ શક્તિ છે એ દ્રવ્યમાં છે. એટલે દરેક આત્મા પ્રભુ છે અને દરેક પરમાણુ પણ પ્રભુ છે, એટલે એને જડેશ્વર કહેવામાં આવે છે. આ જડેશ્વર મહાદેવ કરે છે કે છે કે નહીં, એ તો મહાદેવને જડે જડ બનાવ્યા, પણ આ મહાદેવ જડ બનતો નથી. આ તો જળમાં જળની અનંતી પ્રભુતા છે, જળમાં જળનું અનંત ગુણનું ઐશ્વર્ય છે જે અખંડિત પ્રતાપથી રહે છે. માટે એક પરમાણુ પણ જડેશ્વર છે, એક એક પરમાણુ જડેશ્વર છે. કેટલામો કળશ છે? બસો બાવન છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ પાળવાનો વિષય 52 કળશ. આમ તો શું છે કે જે પાછળના કળશ છે એમાં ક્ષેત્રનો એક કળશ આવે છે, એ છે 254માં, કે ભિન્ન ક્ષેત્ર. ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ એવો છે કે વસ્તુને પર્યાય રૂપ માને છે અને દ્રવ્ય રૂપ નથી માનતો. એમાં ક્ષેત્રની વાત લીધી છે કે ભિન્ન ક્ષેત્ર નિષ્ણની બોધની તો વ્યાપાર અનિષ્ઠ. પોતાના ચૈતન્ય પ્રદેશથી અન્ય જે સમસ્ત દ્રવ્યનો પ્રદેશ પણ છે તેની આકૃતિરૂપ પરિણામો છે એવો જે જ્ઞેયનાયક સંબંધ તેમાં નિષ્ઠ છે. એટલો એવું જે જાણે છે એવું જ્ઞાન ક્ષેત્ર એવો છે એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિજી. પણ જે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની વાત લીધી છે 252માં લીધી છે, કે સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી અસ્થિ છે અને પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી નાસ્તિ છે, એમ કરીને જે વસ્તુનું સ્વક્ષેત્ર એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ, અને વસ્તુનું પરક્ષેત્ર એટલે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુ માત્ર કયો માત્ર રૂપે કયો હતો, તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ કલ્પનાથી એટલે અસંખ્ય પ્રદેશની જે કલ્પના કરી તેને પરપ્રદેશ બુદ્ધિગોચર રૂપે કહેવામાં આવે છે, એવી ક્ષેત્રની અહીંયા વ્યાખ્યા છે કળષ્ટિકામાં. સ્વક્ષેત્ર કોને કહેવું ને પરક્ષેત્ર કોને, પણ અહીંયા એ અધ્યાત્મનો વિષય છે કે પોતાના જ ક્ષેત્રને અભેદ ભાવે નિર્વિકલ્પ ભાવે વિષય કરે, એટલે વેદે ક્ષેત્રે પ્રત્યક્ષ આખા અખંડ ક્ષેત્રથી પોતાનું વેદન નિર્વિકલ્પ પરિણામે વેદન કરે અનુભવ કરે, તો એને સ્વક્ષેત્રનો અનુભવ કર્યો. એ જ પ્રદેશની અસંખ્ય પ્રદેશની કલ્પના કરે બુદ્ધિગોચર રૂપે આત્મા કેવડો કે અસંખ્ય પ્રદેશ લોક પ્રદેશ જેટલો, તો તેને પરક્ષેત્ર અહીંયા કહીએ છીએ, સ્વક્ષેત્ર ન રહે એમ રાગ થઈ ગયો વિકલ્પ થઈ ગયો, એટલી વ્યાખ્યા છે. એ વાત છે, એ વાત છે, ક્ષેત્રની પૂછવી છે ક્યાંથી વાત પ્રશ્ન છે એ સમજાય. હવે સુરતાની શક્તિમાં પ્રદેશમાં આ પ્રભુત્વની વ્યાખ્યા એવી છે કે અખંડ પ્રતાપથી શોભાયમાન જે પોતાના અખંડિતપણાને સદાય એમને એમ રાખે છે એ પ્રભુત્વ શક્તિનું કારણ છે, પ્રભુત્વ શક્તિને લઈને છે. એ પ્રદેશત્વ વિના પ્રભુત્વ વિના પ્રદેશભૂતતા ક્યાંથી રહે, પ્રદેશ પ્રભુતા ક્યાંથી રહે, પ્રદેશ ઉપર પ્રભુત્વ ક્યાંથી રહે, ખંડખંડ થઈ જાત. કોઈ એવા અસ્ત્ર શસ્ત્રની શોધ થાત જગતની અંદર કે આત્માના ટુકડે ટુકડા કરી નાખે, આ એટમ બોમ્બ ફૂટે તો પણ આત્માના ટુકડા ન થાય, કેટલો કે એક રાય જેટલો ટુકડો પણ જુદો પડે એટલી પ્રદેશ પ્રભુતા આત્મામાં રહેલી છે એમ કેવું. પ્રદેશનું અખંડિતપણે રહેવું, અખંડિતપણે રહેવું, પ્રદેશ તો અસંખ્ય છે પણ અખંડિતપણે રહે છે, અખંડિતપણે શોભાયમાન છે એવો જેનો પ્રતાપ છે તેને પ્રદેશ શક્તિ કહી છે. વ્યાખ્યા સુરતાલી શક્તિ છે. વીર્ય શક્તિ પછી જ લીધી છે સાતમી. જેના જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત કોઈથી ખંડિત કરી શકાતો નથી, એવા સ્વાતંત્ર્યથી સ્વાધીનતાથી શોભાયમાન પણ જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ છે, સ્વતંત્રતાથી શોભે છે. અખંડિત પ્રતાપ સ્વાતંત્ર્ય શાલિત્વ લક્ષણા, અખંડિત પ્રતાપ સ્વાતંત્ર શાલિત્વ લક્ષણા પ્રભુત્વ શક્તિ હિ, આવું સંસ્કૃત છે. સ્વતંત્ર શાલીનપણું છે એનામાં, બહુ શાલીન છે એટલે બહુ સ્વભાવથી સજ્જનતાથી શાલીન છે એમ નથી કહેતા હિન્દી ભાષામાં, તો એ વધારે સમજાય. એ સ્વતંત્રતાથી શાલીનપણું છે એનો આત્માનું, શાલીનપણું એટલે શોભવું, શોભાયમાન થવું એને શાલીનપણું કહે છે. અખંડિતપણે જે પોતાની સ્વતંત્રતાથી શોભી રહ્યો છે આત્મા અને એનું ખંડિતપણું પૂરુપણું થતું નથી દ્રવ્ય કે ભાવે, શાલીન એટલે શોભી રહ્યો છે, સજ્જનતાથી શાલીન છે એટલે સજ્જનતાથી શોભે છે એમ કહેવાય છે. એ ચાલુ ભાષામાં એવો પ્રયોગ છે હિન્દી. મૂળ સંસ્કૃત શબ્દ છે स्वातंत्रशालिनत्व लक्षणा प्रभुत्व शक्ति ही। એનું કારણ શું? પ્રદેશના ટુકડા નથી થતા એનું કારણ શું? કે એવી અખંડિત પ્રભુતા, પ્રદેશ્વ પ્રભુત્વા, પ્રદેશના ટુકડા ન થાય એવી પ્રદેશ પ્રભુતા છે, શેને લઈને છે? કે પ્રભુત્વ શક્તિને કારણે છે। કેવડી પ્રભુત્વ શક્તિ? કે અનંતી। જગતની કોઈ શક્તિ એવી નથી કે જે એનું ખંડિત કરી શકે ક્યારેય, તે ન એ ગુણને છૂટો પાડી શકે, એક પ્રદેશને છૂટો પાડી શકે। પ્રભુત્વ, પ્રભુત્વ એટલે સત્તા, ત્યાં સત્તા કહે છે। પ્રભુત્વ એટલે સત્તા, એ તો લોકભાષામાં તો એ તો બહુ પ્રસિદ્ધ છે કે ભાઈ અહીંયાની સત્તા ચાલે છે, અહીંયાની સત્તા ચાલે છે, એટલે એને અહીંયા એનું પ્રભુત્વ છે, અહીંયાનું પ્રભુત્વ છે એમ કહેવાય। પણ એ તો કોઈમાં કોઈનું પ્રભુત્વ ચાલતું નથી, એ તો બધી પુણના યોગની વાત છે। અર્જુને 18 ક્ષણી સિંહની મહાભારતની યુદ્ધમાં જીત મેળવી, પછી દ્વારકાથી પાછા આવતા તો કાબાએ લૂંટ્યો, આવે છે કે એ ધનુષ એ વાણ, કાબે અર્જુનને લૂંટી ગયો, એ ધનુષ એ વાણ, જંગલના સામાન્ય લૂંટારા, એ જ ગાંડી ને એ ધનુષ ને એ બાણ, એને કહીને એ જ એવો પુરુષ હતો, હે ફૂન તોરવાર્યા। તમે એક જુઓ, ત્રણ ખંડના ધણી શ્રી કૃષ્ણ, ત્રણ ખંડના ધણી, જેની દ્વારકા રચવા માટે ઉપરથી દેવો આવ્યા હતા, દ્વારકા રચવા માટે જયારે યુવાન વયના થયા, અને એ પેલા તો ગોકુળમાં એ વૃંદાવનમાં ઉછરતા હતા મામાને ત્યાં, કંસને હિસાબે યુવાન ચૂના પથ્થર ને રીતિ ની જરૂર નહીં, કડિયા ને બોલાવવાનું કઈ કામ નહીં, મનુષ્ય ની સેવા દેવ કરે છે, મનુષ્ય પોતે એ અર્ધચક્રીને પૂન ખૂટે છે ત્યારે પાણી પાણી પાણીનો જંગલમાં પુકાર કરે છે। દ્વારકા બળી ગઈ છે, ખાક થઈ ગઈ, યાદવાસ્થવી થઈ ગઈ, નીકળી ગયા મા બાપને ન બચાવી શકે, બે ભાઈ બળદેવ પોતે નીકળી ગયા છે, ભાઈ પાણી લાવી દે, મારા પ્રાણ જાય છે, ભાઈ તું પાણી લાવી દે, ક્યાં છે એ છૂટા પડ્યા છે। હારે હોય તો એનું જે ધ્યાન છે જે પ્રકારે થવાનું, એ ધ્યાનનો પ્રસંગ ન થાય, હારે હોત તો ન થાય। બોલો, જરાકુમારનો બાણ પછી એને બાકી, હવે ક્યાં જેને જેની રાણીઓના મહેલ રચવા માટે ઉપરથી દેવ ઉતરે, ને ક્યાં એક પાણીમાં સામાન્ય માણસ મુસાફરી નીકળે તો પાણીનો કુંજો લઈને નીકળે છે, ભાતું હોય કે ન હોય, પણ પાણી તો રાખે જ છે, કેમકે આહાર વગર 2 થી 4 થી 8 થી કાઢી નાખે, પાણી વગર ન નીકળે, અને આહારની કિંમત છે પાણીની કોઈ। એ ત્રણ ખંડના ધણી હતા, હારે પાણીનો કુંજો નહોતો, ઠીક, આ બધા પુણ્ય પાપના ખેલ છે, બધા જગતમાં આવા ખેલ છે, ઘડીકમાં કાંઈક હોય ને ઘડીકમાં કાંઈક હોય, એનો એ પુરુષ, એનો એની વ્યક્તિ છે, હજી દેહાંતર થયું નથી, હજી બીજો દેહ નથી થયો, ત્યાં આ ભ્રમમાં આપણી પુરાણના ઇતિહાસના મોજુદ દાખલા છે કે નહીં? છેલ્લે છેલ્લે શરૂ થઈ જાય, પુણ્ય હોય શરૂ થઈ જાય. કેટલોક ઉદય શરૂ થઈ જાય. વિભુત્વ વિના પ્રભુતા સર્વમાં કેવી રીતે વ્યાપત, અને એ પ્રભુત્વ અનંત ગુણોમાં સર્વ પ્રદેશોમાં વાયતું વ્યાયતું છે. વિભુત્વ વિના કેવી રીતે વ્યાપત, વિભુત્વ ગુણનું કાર વ્યાપવું તે છે. અનંતા ગુણો પૂરા દ્રવ્યમાં વ્યાપ્યા છે એનું કારણ આત્મામાં વિભુત્વ નામની શક્તિ છે. એ વિભુત્વ વિના પ્રભુતા સર્વમાં કેવી રીતે વ્યાપત, સર્વમાં એટલે પોતાના દ્રવ્યમાં, સર્વમાં એટલે પાછું આખા જગતમાં વ્યાપી જાય છે, એ વિભુત્વની અહીંયા વાત નથી. અને જીવત્વ વિના વિભુત્વ અજીવ હોત, એ જીવનું જે વિભુત્વ છે એ ચેતન વિભુત્વ છે, કેમ કે એમાં જીવત્વ શક્તિ રહેલી છે.